భవస్వం భవభీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తపక్రియాఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేష రమణీయ దర్శనం మందహాస్య రుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమే ముదా ధర్మనందన మహావిచితం తం సుకాంతవృతం కాంతం తం కాంతం సర్వదోగతం తం గతే ద్వేగదేవత్వం తం వందే భక్తి కాసుకం. అనంతకోటి బ్రహ్మాండ అధిపతి సర్వ అవతారి సర్వ కారణ కారణ అప్పుడు సౌన మోక్షదాత ఇష్టదేవ్ భగవాన్ శ్రీ స్వామినారాయణ స్వామినారాయణ సంప్రదాయ దక్షిణ విభాగ అధిష్టాత దేవ్ వడతాల్ వాసి శ్రీ లక్ష్మీనారాయణ దేవ్ హరికృష్ణ మహారాజ్ నిఛత్ర ఛాయామ యుఎస్ఎన్ఆ వడతాల్ ధామ్నూ జైన బిరుద్ ప్రాప్త థయూ ఛే એવા વિલિંગ શિકાગો મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શેરીના દિવ્ય સાનિધ્યમાં પાટોત્સવની પૂર્વ સંધ્યાએ સભામાં ઉપસ્થિત ધર્મકુળાશ્રિત વાલસર્વે અમારા સંતો શ્રીજીના લાડીલા ધર્મકુળાશ્રિત વાલસર્વે સત્સંગી ભક્તો સર્વધર્મ પ્રેમી સજ્જનો સર્વે હરિભક્તોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી જે દિવસની આપણે આખું વર્ષ રાહ જોઈએ છીએ એ ભગવાન શ્રી હરિના દિવ્ય અને અલૌકિક જે સ્વરૂપો એનું પ્રતિષ્ઠાપન આપણા મંદિરની અંદર આજથી બરાબર 22 વર્ષ પૂર્વે વેદોક્ત વિધિથી શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન શેરીની શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર ઉપાસના ભક્તિ માટેનું જે સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું એનો વાર્ષિક પાટોત્સવનો દિવસ એ આવતીકાલે આપણે ધામધૂમથી ઉજવવાના છીએ. આમ તો આ પાટોત્સવનો પ્રસંગ સતત 9 દિવસથી ઉજવાઈ રહ્યો છે અને એમાં વિશેષ કરીને પાટોત્સવના ભાગરૂપે શ્રીમદ સત્સંગી જીવન કથા મારુતિ યજ્ઞ હોમાત્મક મહાપૂજા આવતીકાલે ભગવાન શ્રી હરિના ઉત્સવ સ્વરૂપની દિવ્ય અભિષેક અંકોટ વગેરે અનેક પ્રકારના ઉપચારોથી આપણે ભગવાનને લાડ લડાવવાના છે. જીવનના આનંદના અવસર અનેક પ્રકારે આવતા હોય છે, એમાં સૌથી વિશેષ જો આનંદની અનુભૂતિ હોય અને સૌથી મહત્વની આનંદની જો અનુભૂતિ હોય તો એ આનંદ કોને કહેવાય, બહુ સમજવા જેવી બાબત છે. જીવનની અંદર અનેક એવા પ્રસંગો આવતા હશે જેનાથી આપણને હૃદયની અંદર આનંદ થતો હશે, બહુ આનંદ આપણે ખૂબ ઉત્સાહમાં આવી જતા હશે. પણ એ આનંદ જીવનનો મહત્વનો આનંદ છે કે કેમ, એનું મૂલ્યાંકન, એનું માપદંડ એ શેના આધારે થઈ શકે? તો સુજ્ઞ વ્યક્તિઓએ, વિદ્વાનોએ, આપણા ઋષિમુનિઓએ આ વાતનો બહુ સુંદર ઉત્તર શાસ્ત્રોની અંદર આપેલો છે. જે આનંદની અનુભૂતિ ક્ષણિક હોય, થોડા સમય માટે હોય, એ ક્યારેય ઉત્તમ આનંદ નથી હોઈ શકતો. જે આનંદની અનુભૂતિ તૃપ્તિ ન કરાવે, શાંતિ ન કરાવે, તો એ આનંદ એ વાસ્તવિક આનંદ નથી હોઈ શકતો. જે આનંદ એને પામવાની પુનરિચ્છા ન જન્મે, તો એ આનંદ એ વાસ્તવિક આનંદ નથી હોઈ શકે. આનાથી વિપરીત જોઈએ તો જે આનંદ ચિરકાલ સુધી એટલે કે અનંતકાળ સુધી આપણી સાથે રહેતો હોય તો એ વાસ્તવિક આનંદ છે. જે આનંદ મેળવ્યા પછી જીવાત્માને તૃપ્તિ અને શાંતિની અનુભૂતિ થાય તો એ પરમ આનંદ છે. અને જે આનંદ મેળવ્યા પછી પુનર એને મેળવવાની આપણને ઝંખના રહે, પુનર એને પ્રાપ્ત કરવાની આપણા મનને અંદર અભિલાષા રહે, તો એ આનંદ એ વાસ્તવિક સ્વરૂપની અંદર આનંદ છે. કારણ કે એની સાથે આપણને એનાથી આપણને સંતુષ્ટિ અને તૃપ્તિની પ્રાપ્તિ થઈ છે. એવો આનંદ પમાડવાનો જો કોઈ આ જગતની અંદર કોઈ પણ એવું સાધન, કોઈ પણ એવું પદાર્થ, કોઈ પણ એવો પ્રસંગ હોય તો એ પ્રસંગ એ ભગવત સંબંધી કાર્યનો પ્રસંગ છે. જે કાર્ય કરવાથી જીવાત્માને ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનના મૂર્તિની અંદર, ભગવાનની ક્રિયાની અંદર એટલે કે ભક્તિ ધર્મ આદિ જે ભગવાનને રાજી કરવાના સાધનો છે એની અંદર અને આ સત્સંગ પરિવાર એટલે કે ભગવાનને રાજી કરવા જે જે વ્યક્તિઓ, જે જે સંતો, જે જે ભક્તો પ્રયત્ન કરે છે એની સાથે આત્મીયતા બંધાય અને જે આનંદની અનુભૂતિ થાય એ આનંદ એ વાસ્તવનો આનંદ છે. ભગવાન શ્રી હરિએ વચનામૃતની અંદર એક બહુ સુંદર વાત લખી. મહારાજ કહે કે કોઈ સગા કુટુંબીનો દેહાવસાન થયું હોય અથવા તો પોતાને કોઈ ગમતી વસ્તુ પોતાના હાથમાંથી જતી રહી હોય, કોઈ પોતાને મનગમતી વસ્તુ એ લૂંટાઈ ગઈ હોય તો ભગવાનનો એકાંતિક ભક્ત છે એને એનું દુઃખ ન હોય, એનો ખરખરો ન હોય. પણ જે દિવસે પોતાના આત્મકલ્યાણનો માર્ગ રૂંધાઈ જાય, અર્થાત કે આ જે બધા જે સાધનો બતાવ્યા ને એ સાધનો આપણાથી છીનવાઈ જાય ત્યારે જીવાત્માને વાસ્તવિક ખરખરો થાય. એટલે એ સિદ્ધાંતથી આપણે જોઈએ તો આપણને આવતીકાલનો એટલે આ મહોત્સવ એ પરમ આનંદ અને આપણને પરમ શાંતિ અપાવનારો મહોત્સવ છે. એટલા માટે જીવનનો અમૂલ્ય છે. આ જીવનનો ખરખરો વ્યર્થ પદાર્થ વિષયોની અંદર જીવાત્મા જ્યારે આસક્તિ કરે ત્યારે આખી જિંદગી એને ખરખરો કરવાનો રહે. પુત્ર પરિવારની અંદર આસક્તિ થાય, કુટુંબની અંદર આસક્તિ થાય તો જે દિવસ એનો વિયોગ થાય તે દિવસે એને ખરખરો થાય. જગતના માન મર્તબા મોટપની અંદર એને જો હેત થાય તો જે દિવસે અપમાન થાય, એ મોટપ છીનવાઈ જાય, એ સત્તા છીનવાઈ જાય તે દિવસે એને ખરખરો થાય. વૈભવ સંપત્તિ લક્ષ્મી એટલે કે જે આ જગતના પદાર્થોની અંદર જે એની અંદર આસક્તિ થાય તો એ પદાર્થ જે દિવસ ન હોય, જે દિવસ આપણી પાસે એવી સુવિધા ન હોય તે દિવસ એનો ખરખરો થાય. અને મહારાજે તો ત્યાં સુધી કીધું કે આ પોતાનું જે આપણે દેહ ગણીને રાખીએ છીએ આ દેહની અંદર પણ જો આસક્તિ થઈ જાય તો જે દિવસે દેહ છોડવાનો વારો આવે તે દિવસે દેહનો પણ ખરખરો, અથવા તો દેહ દ્વારા ઇન્દ્રિયો દ્વારા જ્યારે વિષય ન ભોગવી શકાય તે દિવસે એનો ખરખરો પણ થાય. પણ એક એવું તત્વ છે જેનો જીવનમાં ખરખરો નથી, એ છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાથેનો પ્રેમ. એનો જીવનમાં ક્યારેય ખરખરો નથી અને એ કરવાનો આપણને મોકો મળ્યો છે એ આપણા મહત સદભાગ્ય છે. આ સંસારની અંદર જીવાત્મા આવે છે, બહુ સુંદર સત્સંગની પ્રવૃત્તિ શિકાગોની અંદર ઘણા વર્ષોથી એટલે કે 22 વર્ષનો આપણે પાઠોત્સવ કરીએ છીએ અને હું જાણું છું કે એ પૂર્વેથી મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ કર્યો તે પહેલાં આ મંદિર નિર્માણનું જ્યારે કાર્ય આરંભ થવાનું હતું, પરમપૂજ્ય મહારાજશ્રી પાસે જ્યારે ભક્તો આજ્ઞા અને આશીર્વાદ લેવા આવ્યા હતા અને ત્યાર પછી આ મંદિરનું કાર્ય અહીંયા જંગલ હતું બધું. એ વખતે આપણે આનો ઇતિહાસ પણ બહુ જાહેરની અંદર કીધો હતો કે આ કેવી પરિસ્થિતિની અંદર મંદિર નિર્માણ થયું. પણ એ પ્રવૃત્તિ, એ આત્મકલ્યાણની પ્રવૃત્તિ, ભગવાનને રાજી કરવાની પ્રવૃત્તિ અને એ પ્રવૃત્તિ સદંતર નિરંતર ચાલુ છે બહુ મહત્વનું છે. આજે પણ મંદિર બની ગયા પછી અહીંના ભક્તો એની સમજણની અંદર એને જે કહેવાય કે એક કાર્યની અંદર રૂકાવટ આવી ગઈ હોય અથવા તો રૂંધાઈ ગયું હોય એવી વિચારધારાને મૂકીને આ નિરંતર પ્રવાહ ચાલુ સેવાનો જે ભાવના, જે લાગણી મંદિર બનાવતી વખતે જે હતું આજે એવી ને એવી ભાવના. અમે સંતોને આજે રસ્તામાં પધરામણી જતા હતા ત્યારે વાત કરતા હતા કે આજે આનંદની વાત એ છે, સત્સંગ કરો છો એ મહત્વનું નથી, એ તો આત્મકલ્યાણ માટે કરવું જોઈએ, એ એક સ્વાભાવિક ચેષ્ટા છે. પણ આજે એવી બધાને કપ છે, આજે આનંદનો વિષય એટલા માટે છે કે આજે પ્રત્યેક સત્સંગીને એવી મનની અંદર અભિલાષા છે કે સત્સંગ કેમ વધે, આજે હરિભક્તોના કેમ વધારે સત્સંગની અંદર જોડાય, હરિભક્તોને કેમ સદમાર્ગ વધારે મળે. અને દરેકની અભિલાષા માત્ર અમે કામ કરીએ ને એ થાય એવું નથી, પણ આ આપણો મંદિરનો, આ સંસ્થાનો અને આપણી ભગવાન સ્વામિનારાયણે જે એક ઉપાસનાની ભક્તિનો માર્ગ આપણને આપ્યો છે એ માર્ગનો કેમ વધારે ને વધારે ભક્તો ઉપયોગ કરી શકે, આવી દરેકના હૃદયની અંદર જે ભાવના છે અને એ ભાવનાના કારણે આપણે જે કાર્ય કરે છે ને શોભે છે. આ કાર્યની અંદર શોભાની અંદર અભિવૃદ્ધિ કેમ થાય છે કે આપણું કરેલું કાર્ય એની પાછળનો ઉદ્દેશ, એની પાછળનો જે આદે, એની પાછળની જે અપેક્ષા, એની પાછળનું લક્ષ્ય એ ભગવાનને રાજી કરવા માટે છે, અનંત જીવાત્માને એનો લાભ મળે એના માટેનું આયોજન છે. માટે આજે ખરેખર આ મહોત્સવ અને મહોત્સવની અંદર સહભાગી થનારા તમામ જે યજમાનો અને અહીંયા સેવા કરનારા એમને તમામને હૃદયથી બિરદાવવાનો અને આશીર્વાદ આપવાનું મન થાય કે તમારી આ ભાવના એ ખરેખર ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે ઉત્તમ સાધન અને ઉત્તમ કાર્ય છે. વિશેષ તો આપણે દર વર્ષે આ મહોત્સવના માધ્યમથી ભેગા થઈએ છીએ અને સત્સંગની બે વાત કંઈ જાણવા, સમજવા માટે આપણા મનની અંદર જે ઉત્કંઠતા હોય એને સમજવા માટે, કોઈ પ્રશ્નો હોય, મૂંઝવણો હોય એને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. બાળકો, યુવાનો પોતાની યથાશક્તિ એ સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે કરીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરે છે. વડીલો એ પોતે ભજન, ભક્તિ, યજ્ઞ, મહાપૂજા વગેરેની અંદર ભાગ લઈને પોતાનો આનંદ અને ઉત્સાહ વ્યક્ત કરે છે, પોતાની ભાવના વ્યક્ત કરે છે. આ બધાનો સમન્વય એ જો થતો હોય તો એની પાછળનું કારણ એક જ છે કે ભગવાન સ્વામિનારાયણે આ જગતની અંદર મોક્ષ માટેનો જ્યારે માર્ગ સ્થાપિત કર્યો, બહુ સમજવા જેવી વાત છે વાલા ભક્તો, ભગવાનના આ પૃથ્વી ઉપરના પ્રાગટ્યના પૂર્વે ભગવાનના, જેમ હમણાં આપણે ભગતે બહુ સુંદર વાત સમજાવી, એ ભગવાનના અનંત અવતારો આ પૃથ્વી ઉપર થયા. ભગવાને અનેક વખત આ સંસારની અંદર, જગતની અંદર રહેલો અધર્મ, એ અધર્મનો નાશ કર્યો, અસુરોનો નાશ કર્યો, પણ દરેક વ્યક્તિના જીવનની અંદર વ્યક્તિગત રીતે જે દ્વંદ્વ ચાલે છે ધર્મ અને અધર્મ વચ્ચેનું, દરેક વ્યક્તિના મનની અંદર સારું અને નરસા વચ્ચેનું જે યુદ્ધ ચાલે છે, એવા યુદ્ધને પરાસ્ત કરવા માટે, એવા દ્વંદ્વની અંદર સત્યનો વિજય થાય. વચનામૃતમાં મહારાજે બહુ સુંદર વાત કરી, શુરવીરતાની વાત મહારાજે સમજાવી. મહારાજ કે જેમ બે સેના સામસામે ઊભી હોય અને એમાં પછી શુરવીર હોય એને કેવી લાગણી થાય, શુરવીર હોય એના લાક્ષણિકતા કેવી થાય, તો કે જે શુરવીર હોય એને એવું લક્ષણ, એને લાક્ષણિકતા એવી હોય અને લક્ષણ એવું દેખાય કે એને સામેની જે સેના, એ સેનાનો કેમ પરાજય થાય અને ત્યાં એના ધજાના જે દંડ છે એના ઉપર પોતાના જે રાજ્યની ધજા કેમ ફેરો એને ફરકાવે. પછી એ કાર્ય કરવાના લક્ષ્યને સિદ્ધ કરવા માટે એ પોતાના દેહનું પણ બલિદાન આપવું કદાચ પડે તો એને એની પરવા નથી, પણ એનું લક્ષ્ય એ પોતાનો ધ્વજ, એ સામે જે દુશ્મનની જે સેના એના ઉપર પોતાનો ધ્વજ લહેરાય એવું જેને સુરાતન હોય, પછી એ પોતાને ક્યાં ઘા વાગે છે, પોતાને ક્યાં ચોટ લાગે છે, દર્દ થાય છે, એનો એ પરવા નથી કરતો અને એ વિકલ્પનો પણ પરવા નથી કરતો, પરિણામ શું આવશે, જીતશે હારશે એનો પણ વિચાર નથી કરતો અને માત્ર એ યુદ્ધની કરી અને એ પરાસ્ત કરવાનો એક ભાવ લઈને ચાલે છે. એમ ભગવાને કીધું કે પોતાની અંદર રહેલા જે અંતઃશત્રુ, પોતાની અંદર ચાલતો આ જે દ્વંદ્વ ધર્મ અને અધર્મ પ્રત્યેનો, એમાં વ્યક્તિ જીતે ક્યારે, એમાં ધર્મ ક્યારે જીતે, કે જ્યારે વ્યક્તિ પોતાના અંતરથી ખબરદાર થાય. આ વાત હું એટલા માટે કહું છું વાલા ભક્તો, આજના આ ભૌતિક યુગની અંદર બહુ સમજવા જેવી વાત છે. આજના આ ભૌતિક યુગની અંદર, વૈજ્ઞાનિક યુગની અંદર માણસનું મશીનીકરણ થઈ ગયું છે, યંત્રીકરણ થઈ ગયું છે. આ વાત ખૂબ સમજવા જેવી છે. માણસની જે ભાવાત્મક જે વિચારધારાઓ હતી, જે લાગણીની વિચારધારાઓ હતી, જે અહેસાસ કરવાની, અનુભવ કરવાની જે શક્તિઓ હતી, એ બધી શક્તિઓ હવે યંત્રવત થતી જાય છે. અને જ્યારે યંત્રવત થતું હોય કાર્ય, એટલે એની અંદર જડતા આવતી જાય છે, એની અંદર જડતા આવતી જાય છે. વ્યક્તિને પોતાને પોતાની જ કિંમત નથી, હું એમ કહું તો અતિશયોક્તિ નથી, વ્યક્તિને પોતાને પોતાની કિંમત નથી, એટલે પોતાના જીવનનું એ હંમેશા
પતન થાય છે કે ઉત્થાન થાય છે એનો ક્યારે વિચાર કરતો નથી. આ સત્સંગ શા માટે જરૂરી છે? ગઈકાલે અમને બાળકોએ પ્રશ્ન કર્યો હતો, આરતીને 5-10 મિનિટ વાર છે ને, હા કાલે સમય નહીં મળે એટલે આજે બધાને. ગઈકાલે બાળકોએ બહુ સુંદર પ્રશ્ન કર્યો હતો કે આ સત્સંગ શા માટે જરૂરી છે. પણ હું બહુ સુંદર એમના પ્રશ્નોને, મને ગમે જ્યારે બાળકો મને પ્રશ્ન કરે ત્યારે, અને હું તો એવી ઈચ્છા રાખું, અને કદાચ કહું તો અતિશયોક્તિ નથી, હું એવી અપેક્ષા રાખું કે આ સંપ્રદાયની અંદર આજનો અને ભવિષ્યનો જે યુવાન ને બાળક, સ્ત્રી હોય કે બાળકી હોય કે બાળક હોય, પણ સત્સંગમાં એવો શિરમોળ થાય કે એને આ સ્ટેજ ઉપર બેસાડી હું નીચે બેસીને સાંભળું ને તો હું આવી રીતે ફર્સ્ટ પર્સન બની શકે. એ સ્ટેજ ઉપર બેસી અને એ જ્યારે જ્ઞાનની વાત કરે એ પચાવે એવી સ્થિતિ ઉપર આ સત્સંગની અંદર બાળકને આપણી જે ભારતીય સનાતન વૈદિક પરંપરા, એ વૈદિક પરંપરાનો જે અનુસરનાર છે જીવાત્મા, એનો વ્યક્તિ એનું એટલું ઓજસ વધે એ આપણી અપેક્ષા છે. પણ એ ક્યારે થાય, એ કઈ રીતે થાય, આ બહુ મહત્વનો પ્રશ્ન છે. મેં એટલા માટે વાત કરી કે વ્યક્તિને પોતાની જ કિંમત નથી. જ્યાં સુધી જીવાત્મા પોતાની કિંમત નહીં કરે ત્યાં સુધી તમે જગતને બહારથી તમે દ્રષ્ટિથી જોવા પ્રયત્ન કરશો તો જેવું તમારું સ્વરૂપ હશે, તમે જેવી તમારી વિચારધારા હશે, જેવી તમારી સોચ હશે, એવી દ્રષ્ટિથી તમે જગતને જોશો. તમે એક દ્રષ્ટાંત કરો ને પછી એ જ જગતથી તમે પીડાઓ છો. આપણે ઘણી વખત કહીએ છીએ કે વાતાવરણ બહુ ખરાબ છે, સમય બહુ ખરાબ છે, પણ સમય અથવા તો સંજોગ એનું નિર્માણ કરવાની અંદર આપણું કેટલું યોગદાન છે આપણે કોઈ દિવસ એના ઉપર વિચારતા નથી. હા બહુ જનરલ વાત છે. હા આપણે કહીએ ભ્રષ્ટાચાર વધે છે, દુરાચાર વધે છે, આજે ક્રાઇમ વધે છે, આજે લોકોની માનસિકતા વિકૃત થઈ છે, પણ એમાં આપણું શું યોગદાન છે આપણે કોઈ દિવસ એના ઉપર વિચાર કરતા નથી. જો ટીપે ટીપે સરોવર ભરાતું હોય, એવું આપણે કહીએ છીએ ને ટીપે ટીપે સરોવર ભરાય, બગડતા બગડતા બગડતું હોય તો સુધરતા સુધરતા સુધરી પણ શકે છે, અને એ સુધારવા માટેનો પ્રયત્ન આપણે કેટલો કરીએ છીએ બહુ મહત્વનો છે, એમાં આપણું કેટલું યોગદાન છે. કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ સર્જન કરવું હોય તો એના માટે પ્રથમથી પાયાથી એ આપણી પોતાની તકેદારી. એટલા માટે મેં પહેલો શબ્દ વાપર્યો કે વ્યક્તિ પોતે જ પોતાની કિંમત કરતો નથી. એટલે જે મર્યાદા છે, જે ધર્મની મર્યાદા હોય, વ્યવહારની મર્યાદા હોય, સમાજની મર્યાદાઓ હોય, આજે ધીમે ધીમે મર્યાદા મૂકતો જાય છે. પરિણામે એક વસ્તુ તમને બહુ સુંદર નાનું એવું દ્રષ્ટાંત આપું કે તમે તમારી ચારે બાજુ તમે બેસી અને ચારે બાજુ તમે દાવા અગ્નિ સળગાવી દો, અગ્નિ પ્રગટાવો, પછી તમે વિચાર કરો કે મને ગરમી થાય છે તો આ સળગાવનાર આપણે જ છીએ, બરાબર. એ અગ્નિનો પ્રતાપ પછી આપણને લાગે, પછી આપણે ઈચ્છા રાખીએ કે મને શાંતિ કે ટાઢક નથી મળતી તો એ મળવાની નથી. કેમ? કારણ કે આપણે અગ્નિ સળગાવ્યો છે. કેવો અગ્નિ? તો કે જે કર્મ તમે કર્યું છે. આ કર્મનો સંપ્રદાયની અંદર હંમેશા વાલા ભક્તો ભગવાને કર્મને બહુ પ્રાધાન્ય આપ્યું છે. જો આપણો સંપ્રદાય હોય, ચાહે બીજા કોઈ અન્ય વૈદિક સંપ્રદાયો હોય, તો એનું પ્રથમ એક માળખું છે. શિક્ષાપત્રીની અંદર પણ તમે જુઓ તોય ભલે, ચાહે ગીતાની અંદર પણ તમે જુઓ તોય ભલે, ચાહે ભાગવત આદિ ધર્મ ગ્રંથોની અંદર તમે જુઓ બોલે તોય ભલે, તો એમાં એનો સિદ્ધાંત એવો છે કે કર્મ પ્રાધાન્ય. જીવાત્માને કર્મ કર્યા સિવાય ફળની શ્રુતિ થતી નથી. અને કૃપા સાધ્ય, કર્મ કરવું તમારા હાથની વાત છે, પણ કર્મ કરવું પછી એના ઉપર સિદ્ધિ કેવી આપી એ પાછી ભગવાનની કૃપા ઉપર નિર્ભર થાય છે. ભગવાન રાજી થાય એવા પ્રકારે જીવાત્માને ફળ આપે છે. કર્મને આધીન ભગવાન જીવાત્માને ફળ ભગવાન આપે છે. એટલે કર્મ પ્રાધાન્ય અને કૃપા સાધ્ય. તો આ કર્મ અને કૃપા, હા આ પ્રાધાન્યતા બંનેની અંદર આવી, સાધ્યની અંદર પણ પ્રાધાન્યતા આવી અને કર્મ કરવામાં પણ પ્રાધાન્યતા આવી, પણ આ બંનેની વચ્ચેનો જે સમન્વય કરવો એનું નામ વિવેક છે. જે જીવાત્માને વિવેક, મેં હમણાં એક સભાની અંદર આ વાત કરી હતી ને અહીંયા ફરી કહું, વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ કેવું છે એના ઉપર જો ભાર દે, અને એટલા માટે આપણે બાળકોને યુવાનોને જ્યારે સંસ્કાર આપીએ છીએ તો સંસ્કાર આપવાની અંદર કે લેવાની અંદર, સી માય સ્ટ્રેટ સ્ટેટમેન્ટ ઇઝ દેર કેનોટ બી અ પોલિસી ઓફ પીક એન્ડ ચૂઝ વેન ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ ક્વોલિટી. જ્યારે ગુણવત્તાની વાત આવે ત્યારે પીક એન્ડ ચૂઝ ત્યાં કરી શકાય નહીં. ત્યાં તો ગુણ હોવા જ જોઈએ, પછી તમે ત્યાં બાદબાકી કરતા થાઓ કે અચ્છા આ ગુણ નથી જવા દો, આ ગુણ નથી જવા દો, આ ગુણ નથી જવા દો, એટલે શું થાય કે દિવસે દિવસે પછી પેલું દૂધમાં પાણી ભળે, હા, તો દૂધ તો દૂધ પાણીની કિંમત વધે, પણ પાણીમાં દૂધ ભળે તે દિવસે દૂધની કિંમત ઘટી જાય. આપણા જીવનની અંદર પણ એ સ્તર આવે કે જે દિવસે આપણા આચરણની અંદર આપણે પોતાના કરેલા કર્મ દ્વારા જ્યારે ધર્મની હાનિ થતી હોય, સત્સંગની હાનિ થતી હોય, પોતાના આચાર વિચાર અને જે ક્રિયાની અંદર આપણે દૂષણ અથવા પતન થતું હોય, એ દિવસે આપણી પરિસ્થિતિ પણ પાણીની અંદર દૂધ ભળ્યા જેવી થાય. અને જે દિવસે એમાં સુધાર આવે એ દિવસે કદાચ કોઈ દોષ હોય તો પણ એ દૂધના ભાવે કપી જાય, એને પછી એ દોષ નડે નહીં. અને એટલા માટે મહારાજે પણ આ વાત સમજાવી કે સત્સંગના ભીડામાં રહેતા હોય તો એની અંદર પણ કોઈ એવો દોષ રહ્યો હોય, કારણ કે સર્વગુણ સંપન્ન તો આ જગતમાં કોઈ થઈ શકે નહીં, પણ જેને ભગવાનનો આવો આશ્રય પ્રાપ્ત થયો છે, આશ્રયરૂપી સત્સંગ પ્રાપ્ત થયો છે, એના જીવનની અંદર આવા રહેલા દોષો દૂર થાય. અને એટલા માટે આપણને જે આ સત્સંગ મળ્યો છે એનું મહત્વ સમજી અને જીવનની અંદર ગમે તે પરિસ્થિતિ નિર્માણ થાય, ગમે તે અવસર સર્જાય, પણ એટલો ચોક્કસ વિશ્વાસ રાખજો કે આના દ્વારા જ કલ્યાણ થવાનું છે, આના સિવાય કલ્યાણનો બીજો કોઈ ઉપાય નથી. આત્મકલ્યાણની વાત કરતા હોઈએ, મોક્ષની વાત કરતા હોઈએ, અને મહારાજે તો જો હમણાં ભગતે વાત કરી તો શિક્ષાપત્રીની અંદર આપણને કેવો ભગવાને સુંદર આશીર્વાદ આપ્યો, હા, યે પાલયંતિ મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્રા પરત્ર જ મહાસુખા. આ અમારી આજ્ઞા એનું જે પાલન કરશે એ આલોકમાં સુખ્યો થશે. આલોકમાં કઈ રીતે સુખ્યો થશે? તો આલોકના સુખમાં આ જીવાત્માની અપેક્ષા શું હોય? તો કે ધન ધાન્ય, પુત્ર સારા મળે, પરિવાર સારો મળે, યશ કીર્તિ વૈભવ મળે, અને જેને હમણાં સવારે કીધું રોટી કપડા ઓર મકાન, હા, એ તો મહારાજે જ્યારે ગાદી ગ્રહણ કરી ત્યારે આપણા પ્રારબ્ધ માંગી લીધા, હં, જ્યારે મહારાજે આ સંપ્રદાયની ધર્મધુરા સંભાળી ત્યારે મહારાજે પોતે આપણા જીવનની અંદર રહેલો ભિક્ષાપાત્ર માંગી લીધું. એટલે આલોકનું સુખ એના માટે પણ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. અને અક્ષરધામનું સુખ, જે પરલોકનું સુખ, પરત્ર છે મહાસુખા, ત્યાં જઈને પણ જીવાત્મા ભગવાનને પામી અને પરમ સુખની અનુભૂતિ એ હંમેશા કરતો રહે છે. તો આવું સુખ અને શાંતિની અનુભૂતિ કરાવનાર આ દિવ્ય સત્સંગ અને એ સત્સંગને પોષણ આપનાર આપણું આ વિલિંગ મંદિર એ સિદ્ધાંતથી ચાલે છે, ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલે છે અને ભગવાનને રાજી કરવા માટે ચાલે છે. માટે આ સમગ્ર વિલિંગ સત્સંગ સમાજને, શિકાગોના સત્સંગ સમાજને, તેમજ આ મંદિરની અંદર જે પણ ભાગ લેતા હોય તમામને ભગવાન ખૂબ ખૂબ સુખ્યા કરે એવી અંતરથી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી, સર્વે યજમાનોને ફરી એક વખત આ સત્સંગની અંદર તમે પોતાનું ગણીને, આ મંદિરને પોતાનું ગણીને, આ દેવોને પોતાના ગણીને, તમે જે અંદર અરસપરસ એકબીજા સાથે હળી મળીને ભગવાનને રાજીપાને માટે તમે જે રાત દિવસ મહેનત કરો છો, હું અંતરથી, કારણ કે અહીંયા મંચ ઉપર અમુક હરિભક્તોને બોલાવ્યા, પણ દરેક જે હરિભક્તો મંચ ઉપર નથી આવ્યા એનું પણ યોગદાન છે, કારણ કે એ મંદિરની અંદર એ આવી અને પોતાનું મંદિર ગણી અને યથાવિધિ, કોઈ બહાર સેવા કરતું હશે, કોઈ અંદર સેવા કરતું હશે, કોઈ નીચે કરતું હશે, નીચે તો શેની સેવા થાય ખબર છે ને, હમણાં આપણે જવાનું બધી તમને બધાને અમે પીરસવા કદાચ આવશું ગઈ વખતે આવ્યા ત્યાં, તો એ નીચેની સેવા હોય કે અહીંયા ઉપર દેવની સેવા હોય, કે અમારા ઉપર આ બાજુ ક્લાસીસ ચાલે છે ત્યાં કોઈ સેવા કરતા હોય, જ્યારે મેડિકલના આપણે જ્યારે કેમ્પ કરીએ છીએ એની અંદર કોઈ સેવા કરતા હોય, આ બાજુનો વિભાગ ઉપરની અંદર એડમિનિસ્ટ્રેશનનો છે તેની અંદર કોઈ સેવા કરતા હોય, આ બાજુ અમારો સંતોનો વિભાગ છે અહીં આગળ કોઈ સેવા કરતા હોય, ગમે તે ખૂણેથી અહીંયા ભગવાનની કરેલી સેવા એ ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પહોંચે છે, અક્ષરધામમાં પહોંચે છે. માટે તમામને ભગવાન શ્રી હરિ ખૂબ ખૂબ સુખ્યા કરે એવી અંતરથી પ્રાર્થના કરી અને સર્વનું મંગળ કામના કરી પૂજ્ય મહારાજશ્રી માતુશ્રીને સમગ્ર ધર્મકુળ પરિવાર વતી સર્વ ભક્તોને પાટોત્સવની ખૂબ ખૂબ શુભકામના આપી અને મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ.